આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર.
શ્રોતા મિત્રો, આપણે ઓલિમ્પિકની ગેમ જોતા હોઈએ, કોમનવેલ્થ ગેમ જોઈએ, ત્યારે કયા દેશે કોને કેટલા મેડલ મળ્યા છે એ જોવા માટે આપણે ફ્લેગ જોઈએ છે. તો ફ્લેગ એ દરેક દેશની ઓળખ છે, સાર્વભૌમત્વ બતાવે છે, પોતાની માન્યતાઓ, એનો ઇતિહાસ દર્શાવે છે. પણ સૌથી પહેલાં એ માહિતી આપી દઉં કે આ પોતાના દેશની ફ્લેગની શરૂઆત સૌથી પહેલાં ડેનમાર્કે કરી હતી. 15 જૂન 1219 ડેનમાર્કે પોતાનો ડેનિશ ફ્લેગ કર્યો હતો. જેમ આપણા ફ્લેગને આપણે ત્રિરંગો કહીએ છીએ, એમ ડેનિશ ફ્લેગને ડેનબ્રોક કહેવાતો. અને સૌથી છેલ્લો ફ્લેગ 2017 ત્રણ વર્ષ પહેલાં મોરેટિયાના એક આરબ કન્ટ્રી છે એનો હતો. તો ઓસ્ટ્રેલિયાના ફ્લેગની શું મહત્ત્વ છે? આજે મારી સાથે રામકૃષ્ણભાઈ બંસલ છે. રામકૃષ્ણભાઈ પર્થમાં બિઝનેસમેન છે, ગુજરાત શિક્ષક આપણા રાજકોટના છે, અને એમને અવનવા વાંચનનો શોખ છે. એમનો વાંચનનો શોખ એટલો સારો છે કે એમને ઘણા સબ્જેક્ટની બધી માહિતી હોય છે. તો વેલકમ રામકૃષ્ણભાઈ.
નમસ્તે અમિતભાઈ, શ્રોતા મિત્રો નમસ્તે આપને પણ.
3 સપ્ટેમ્બરને દિવસે આપણે નેશનલ ઓસ્ટ્રેલિયા ફ્લેગ ડે તરીકે ઉજવીએ છીએ. તો રામકૃષ્ણભાઈ, મને એવો ખ્યાલ છે કે ઓસ્ટ્રેલિયાનો ફ્લેગ કેવી રીતે સિલેક્ટ થયો એને માટે એક કોમ્પિટિશન સ્પર્ધા થઈ હતી, એના વિશે માહિતી આપશો?
જી જી, જરૂર અમિતભાઈ. અને આ વસ્તુ જે છે મારી માટે પણ પહેલાં એક કહે ને મિસ્ટ્રી જેવી હતી, મને ખ્યાલ નહોતો.
બરાબર.
હવે આપણે વાત કરીએ તો 1901 પહેલાં આપણે જે ઓસ્ટ્રેલિયા કહીએ છીએ તે છ અલગ અલગ બ્રિટિશ કોલોનીઓ હતી, અને ત્યાં યુનિયન ધ્વજ એટલે યુનિયન જેક છે એ બ્રિટિશ સામ્રાજ્યના ધ્વજ તરીકે ઉપયોગ થતો હતો.
મને ખ્યાલ છે ત્યાં સુધી યુનિયન જેક સૌથી પહેલા 16મી સદીની શરૂઆતમાં આવ્યો હતો.
સાચી વાત. હવે જેમ જેમ ફેડરેશન નજીક આવતું ગયું તો વિચારો સત્તાવાર ફેડરલ ધ્વજ તરફ વળવા માંડ્યા, અને વર્ષ 1900 મેલબર્ન હેરલ્ડ ન્યૂઝપેપરે છે આની માટે ડિઝાઇન સ્પર્ધા હાથ ધરી હતી, જેમાં યુનિયન ધ્વજ અને સધર્ન ક્રોસને સામેલ કરવાની એન્ટ્રીની આવશ્યકતા હતી, અને તેના પરિણામે બ્રિટિશ એન્સાઇન શૈલીનો ધ્વજ પરિણમ્યો. સાથે સાથે વાત કરીએ તો રિવ્યુ ઓફ રિવ્યૂઝ ફોર ઓસ્ટ્રેલિયા નામના એક મેલબર્ન આધારિત પ્રકાશન દ્વારા પણ એ વર્ષમાં સ્પર્ધા હાથ ધરવામાં આવી હતી. હવે જેમ વાત કરીએ આ લોકોએ સ્પર્ધા કરી એ જ સાથે 1 જાન્યુઆરી 1901 બ્રિટિશ સરકાર જે છે દ્વારા નવો ધ્વજ ડિઝાઇન કરવાની વિનંતી પ્રાપ્ત થઈ હતી. નવી કોમનવેલ્થ સરકારે એપ્રિલમાં નવા સંઘીય ધ્વજ માટેની સત્તાવાર સ્પર્ધા યોજી.
એમાં કેટલા સ્પર્ધકો હતા તમને ખ્યાલ છે?
તો એમાં 32,823 લાસ્ટ સ્પર્ધામાં 32,823 પ્રવેશો આકર્ષ્યા હતા. હવે આની અંદર જે છે આપણે જે કોમ્પિટિશન થઈ સ્પર્ધા થઈ એમાં 5 વ્યક્તિઓએ વિજેતા જાહેર કરવામાં આવેલા,
એટલે 5ને સંયુક્ત ઇનામ મળ્યું.
જી જી, સાચી વાત છે. હવે એમાં મોટાભાગની જે ડિઝાઇનો હતી યુનિયન ધ્વજ અને સધર્ન ક્રોસનો સમાવેશ થતો હતો, પણ મૂળ પ્રાણીઓ અહીંયાના જે છે ઓસ્ટ્રેલિયાના એમને પણ દર્શાવવામાં આવેલા. અને જે આપણે 5 લોકો સિલેક્ટ થયા અને જે સ્પર્ધામાં એમને 200 પાઉન્ડ એ સમયે જે આજના લગભગ $25,000 થાય એની રકમ સહભાગે વેચવામાં આવેલી.
ઓકે, એ વખતે $25,000 આપ્યા હતા.
હા, આપણે કહી શકીએ આજની આપણી કિંમત પ્રમાણે. અને જેમ તમે પૂછ્યું કે 5 કોણ લોકો હતા, તો 5 વિજેતા હતા એમાં મેલબર્નના 14 વર્ષના એક શાળાનો કિશોરથી લઈને પ્રોફેશનલ સુધી એમાં ભાગ લીધેલો, અને 4 ઓસ્ટ્રેલિયન અને 1 ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડના વાણ અધિકારીએ પણ ભાગ લીધેલો.
ઓહો. તો બીજું એવું કહું કે આપણે ભારતનો જે ધ્વજ છે ત્રિરંગો આપણે કહીએ એની 4-5 વખત ડિઝાઇન બદલી. સૌથી પહેલાં 1904 સ્વામી વિવેકાનંદના જે શિષ્યા હતા ભગિની નિવેદિતા એમણે, 1907 પેરિસમાં મેડમ કામાએ, 1917 એની બેસન્ટ અને લોકમાન્ય તિલકે, 1931 ત્રિરંગો બન્યો. પણ સૌથી છેલ્લા ગાંધીજીના સૂચન પછી પંગાલી વેંકૈયા નામના વ્યક્તિએ બનાવ્યો હતો જે અત્યારે વાપરીએ છીએ. તો આવી ઓસ્ટ્રેલિયાના ફ્લેગની પણ હિસ્ટ્રી હશે કંઈ?
જી જી, બિલકુલ સાચી વાત છે આપની. જેમ આપણે વાત કરી કે 3 સપ્ટેમ્બર ઓસ્ટ્રેલિયન રાષ્ટ્રીય ધ્વજ દિવસ છે અને આ વર્ષે આપણે એની 119મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ.
બરાબર.
પહેલી વખત 1901 તે સમયના વડાપ્રધાન એડમંડ બાર્ટને ઓસ્ટ્રેલિયા માટે ધ્વજ ડિઝાઇન કરવાની સ્પર્ધાની વિજેતાની ઘોષણા કરી, અને એને જે છે આપણે મેલબર્ન એક્ઝિબિશન બિલ્ડિંગના ડોમ પર 5.5 મીટર બાય 11 મીટરના મોટા ધ્વજ પહેલીવાર લહેરાયો હતો. તે સમયે ધ્વજને કોમનવેલ્થ બ્લુ એન્સાઇન તરીકે ઓળખવામાં આવેલો, અને પાછળથી એ ધ્વજ ઓસ્ટ્રેલિયન નેશનલ ફ્લેગ તરીકે જાણીતો બન્યો.
આપણા ધ્વજની વિશેષતા છે ત્રિરંગાની, બરાબર, કેસરી રંગ છે જે શૌર્ય અને આત્મસમર્પણ દર્શાવે છે, સફેદ રંગ છે તે પ્રગતિ અને શાંતિ દર્શાવે છે, ગ્રીન કલર છે તે આપણી ફળદ્રુપતા જમીનની, વચ્ચે અશોક ચક્ર છે, એ રીતે ઓસ્ટ્રેલિયા ફ્લેગની શું વિશેષતા છે?
જી જી, તો ઓસ્ટ્રેલિયન ધ્વજ છે એ બ્રિટિશ મેરીટાઇમ બ્લુ એન્સાઇન પર આધારિત છે. તેમાં આપણે ઉપરના એક ભાગમાં યુનિયન જેક છે, તેની નીચે વાદળી ક્ષેત્ર પર વિશાળ સફેદ સાતમોટી તારો એટલે કોમનવેલ્થ સ્ટાર છે સોરી, અને તેની જમણી બાજુ સધર્ન ક્રોસ નક્ષત્ર 5 સફેદ તારાઓથી બનેલો છે, અને એક નાનો 5 મોટી તારો અને 4 મોટા 7 મોટી તારા છે એની અંદર. વાત કરીએ તો યુનિયન જેક એ ઓસ્ટ્રેલિયન ઇતિહાસને 6 બ્રિટિશ વસાહતો અને સિદ્ધાંતોના ઓસ્ટ્રેલિયન ફેડરેશન પર આધારિત છે. કોમનવેલ્થ સ્ટાર જેને ફેડરેશન સ્ટાર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના મૂળમાં 6 પોઈન્ટ્સ હતા પહેલાં, અને પછી જે છે 1908માં 7મો પોઈન્ટ ઉમેરવામાં આવેલો. સધર્ન ક્રોસની વાત કરીએ આપણે અમિતભાઈ, તો સધર્ન ક્રોસ એ સધર્ન હેમિસ્ફિયરમાં દ્રશ્યમાન એક સૌથી મોટું વિશિષ્ટ નક્ષત્ર કોન્સ્ટેલેશન છે, અને તે આપણે પહેલેથી જ ઓસ્ટ્રેલિયાને રિપ્રેઝેન્ટ કરવા માટે બ્રિટિશર્સ ઉપયોગ કરતા હતા,
જેમ કે આપણે સપ્તર્ષિનો તારો કહીએ છીએ આપણા દેશમાં.
જી જી, બિલકુલ બિલકુલ સાચી વાત છે.
ભારતના જે ધ્વજ છે ને એને ફરકાવવાના નિયમો છે, દાખલા તરીકે કાંતેલા સૂતરનો જ, ખાદીનો હોવો જોઈએ, એની લંબાઈ પહોળાઈ નક્કી છે, સવારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સમય જ એને ફરકાવાય, નહીં તો નહીં ફરકાવાય, બરાબર. એને પાણીમાં ના દુબાડાય, એ ધ્વજનો યુનિફોર્મ બનાવીને કોઈનાથી ના પહેરાય, એ ધ્વજને આપણે ડેમેજ ના કરાય, ઊંધો ના લટકાવાય, સ્ટેજ શણગારવા માટે ના વપરાય, કોઈ રાજનેતાનું કે કોઈ સેલિબ્રિટીનું લેક્ચર હોય ત્યાંનું મેજ એનું ટેબલ શણગારવા ના વપરાય, એવો ઓસ્ટ્રેલિયાના ફ્લેગ માટેના કોઈ નિયમો છે ખરા?
જી જી અમિતભાઈ, ઓસ્ટ્રેલિયન ફ્લેગ માટે જે માર્ગદર્શિકા છે એ પણ આપણે ભારતની તમે જે વાત કરી એને કા બહુ ઘણું સિમિલર છે, એટલે જ આપણી ગાઈડલાઇન્સ એની પણ વાત કરી.
બરાબર,
તો એની માર્ગદર્શક દર્શિકા કહે છે કે ઓસ્ટ્રેલિયન રાષ્ટ્રધ્વજને વર્ષના દરેક દિવસે લહેરવાની મંજૂરી આપવામાં આવે છે.
બરાબર,
અને એ જે છે જ્યારે કોઈ ઓસ્ટ્રેલિયા અથવા ઓસ્ટ્રેલિયન પ્રદેશ પર કોઈ પણ ધ્વજ બીજો હોય સાથે તેની ઉપરથી ઉપર લહેરાવવો જોઈએ, હંમેશા ઊંચે હવામાં અને બંદર મુક્ત લહેરાવવો જોઈએ એમ તેમનું કહેવું છે. બીજી એક ગાઈડલાઇન્સ એ કહે છે કે રાષ્ટ્રીય ચૂંટણી હોય અથવા લોકમત હોય રેફરેન્ડમ ત્યારે ધ્વજ તમામ સરકારી ઇમારતોમાં લહેરાવવો જોઈએ, અને મતદાન મથકોમાં પણ એને દર્શાવવામાં આવવો જોઈએ. તેના સિવાય વાત કરીએ અમિતભાઈ, તો વડાપ્રધાન અને મંત્રીમંડળનો વિભાગ પણ સલાહ આપે છે કે ધ્વજ પ્રકાશિત ઇલ્યુમિનેટેડ ન હોય ત્યારે ફક્ત દિવસના કલાકો દરમિયાન જ લહેરાવવો જોઈએ, જે તમે વાત કરી કે ભારતમાં પણ એ જ વસ્તુ લાગુ પડે.
હા, પણ આપણે ભારતમાં રાત્રે નથી ફરકાવતા, જ્યારે અહીં એક છે કે.
હા, સાચી વાત. જી જી જી, એટલે ધેટ્સ અ બિટ ઓફ એક્સેપ્શન અહીં આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને જેમ તમે વાત કરી ભારતમાં એ જ પ્રમાણે અહીંયા પણ ઉલટો ધ્વજ આપણે ક્યારે પણ દર્શાવવો ન જોઈએ, તકલીફની પરિસ્થિતિ વ્યક્ત કરવા માટે પણ નહીં. સાથે એવું પણ એમનું કેવું છે કે જમીન ધ્વજ પર આપણે ધ્વજને જમીન પર મૂકવો ન જોઈએ.
અચ્છા, આપણા દેશમાં તિરંગાનું એવું છે કે રાષ્ટ્રીય શોક હોય, કોઈ રાજનેતાનું મૃત્યુ થાય તો એને અર્ધી કાઠીએ ફરકાવે છે.
ઓસ્ટ્રેલિયામાં પણ એ છે કે આપણે એવા સંજોગોમાં રાષ્ટ્રધ્વજને અર્ધી કાઠીએ ફરકાવવામાં આવે, પણ એ પણ એ જ એમાં લાગુ થાય છે કે દિવસમાં જ ફરકાવવો જોઈએ જ્યારે આપણે સૂર્ય હોય ત્યારે. બીજું એક તમે વાત કરી કે ભાઈ શું આપણે આપણે ગાઈડલાઇન્સ છે, તો એમાં એવું છે કે ભાઈ જો ધ્વજ સડી ગયો કે ઝાંખો થઈ ગયો હોય તેને પ્રદર્શિત ન કરવો જોઈએ.
એક કરતાં વધારે ઓસ્ટ્રેલિયન ધ્વજ છે મને એવો ખ્યાલ છે, એની વિગતો આપશો?
જી જી બિલકુલ, આપણે ગવર્નર જે છે અહીંયા ગવર્નર જનરલ છે એ રાષ્ટ્રધ્વજ અને રેડ એન્જન સેવાના અન્ય રાષ્ટ્રધ્વજ તરીકે નિશાની તરીકે જાહેર કરી શકે છે, અને એ દ્વારા 5 ધ્વજની નિમણૂક કરવામાં આવી છે. પ્રથમ રોયલ નેવી એન્ઝાઇન કહેવાય છે, પછી રોયલ ઓસ્ટ્રેલિયન એરફોર્સની એન્ઝાઇન પણ છે અહીંયા આપણે.
બરાબર,
હવે એના સિવાય આપણે વાત કરીએ તો 1995માં એબોરિજિનલ ધ્વજ અને ટોરસ સ્ટ્રેટ આઇલેન્ડર્સ ધ્વજ પણ ઓસ્ટ્રેલિયા ધ્વજ તરીકે નિયુક્ત થયા હતા.
બરાબર,
જ્યારે એ મુખ્યત્વે સમાધાન એટલે કે રિકન્સિલિએશનના સંકેત તરીકે જોવામાં આવે છે, અને ત્યારે આ માન્યતાને કારણે તે સમયે થોડો વિવાદ થયો હતો જ્યારે તત્કાલીન વિપક્ષી નેતા જ્હોન હાવર્ડે તેને વિભાજન તરીકે ગણાવ્યું હતું. વર્ષ 2000માં ઓસ્ટ્રેલિયન ડિફેન્સ ફોર્સના એન્ઝાઇનની ઘોષણા કરવામાં આવી હતી, જ્યારે સેનાની એક કરતાં વધારે શાખાઓ સામેલ હોય ત્યારે સંરક્ષણ દળના પ્રતિનિધિત્વ માટે આ ધ્વજનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે ઓસ્ટ્રેલિયન સંરક્ષણ દળ એકેડેમી અને સંરક્ષણ પ્રધાન દ્વારા.
રામકૃષ્ણભાઈ, તમે આજે ઘણી સુંદર માહિતી આપી, મને વિશ્વાસ છે કે આપણા શ્રોતા મિત્રોને આ માહિતી ગમશે, અને થેન્ક યુ સો મચ.
આજના પ્રોગ્રામ માટે તમે મને આજે એક ઓપોર્ચ્યુનિટી આપી, તો એની માટે SBS નો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.